फरज्यात प्रारंभिक कथन, फरज्यात प्रारंभिक कथन एकत्रा फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्रा एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
नमस्कार अने स्वागत छे ग्रंथसारमां। आजे आपणे एक एवी कृतिनी वात करवाना छीए जे मगजमां घर करी जाय, फ्रांस काफ्कानी ध ट्रायल।
હા બિલકુલ, અને એના પરથી જ પેલો શબ્દ આવ્યો ને કાફકાયસ્ક,
એ જ કાફકાયસ્ક। પણ આ શબ્દનું ખરેખર મતલબ શું અને શું કાફકાની આ દુનિયા જે લગભગ 100 વર્ષ પહેલાં લખાય એ આજે પણ આપણી આસપાસ છે આપણા અનુભવોમાં, ચાલો આજે આ જ સમજવાની કોશિશ કરીએ।
ચોક્કસ, અને શરૂઆત કરીએ ખુદ કાફકાથી। ફ્રાન્સ કાફકા એટલે 1883 થી 1924, પોતે જ શું કહેવાય એકદમ રહસ્યમય વ્યક્તિત્વ।
પ્રાગમાં જન્મ્યા હતા, બરાબર, જર્મન ભાષી યહૂદી।
હા, ઓસ્ટ્રો હંગેરિયન સામ્રાજ્યનો સમય, એમના પિતા સાથેનો સંબંધ બહુ જટિલ હતો અને એની અસર એમના પર, એમના લખાણો પર બધે દેખાય। અંદરને અંદર સંઘર્ષ ચાલતો હોય ને એકલતા હોય એવું બધું।
અને પેલું વકીલાતનું ભણ્યા હતા ને વીમા કંપનીમાં નોકરી, એના અનુભવો।
હા, એ બહુ મહત્વનું છે। અમલદારશાહી એટલે કે બ્યુરોક્રેસી, એનો સીધો અનુભવ એમને ત્યાંથી મળ્યો અને એ જ અનુભવ પછી એમના લેખનમાં કેન્દ્રમાં રહ્યો। રાત્રે મોડે સુધી લખતા, આધુનિક માણસની જે મૂંઝવણો છે ને એના પર એ વિચારતા।
એટલે કાફકાએસ્ક એટલે એમના લખાણની સ્ટાઇલ, આમ તો વાસ્તવિક લાગે પણ અંદરથી સાવ અવાસ્તવિક, દુઃસ્વપ્ન જેવું, બધું જટિલ, અતાર્કિક, દમનકારી।
બરાબર, ધ મેટામોર્ફોસિસ, ધ કેસલ અને આપણી આજની કૃતિ ધ ટ્રાયલ, આ બધી એમની મુખ્ય રચનાઓ। વિષયો પણ લગભગ સરખા, અપરાધભાવ, ડર, એકલતા અને પેલી મોટી અદૃશ્ય સત્તાઓ સામે માણસનો સંઘર્ષ, જે લગભગ નકામો જ હોય।
તો ધ ટ્રાયલ મૂળ જર્મનમાં ડેર પ્રોસેસ એમના મૃત્યુ પછી પ્રકાશિત થઈ, ખરું ને? એ પણ એમની ઈચ્છા વિરુદ્ધ।
હા, 1914-15માં લખવાનું શરૂ કર્યું પણ 1924માં એમનું મૃત્યુ થયું ત્યારે અધૂરી હતી। એમના મિત્ર હતા મેક્સ બ્રોડ। કાફકાએ તો કહ્યું હતું કે મારા બધા અપ્રકાશિત લખાણો બાળી નાખજે,
ઓહો,
પણ બ્રોડે એમ ના કર્યું। એમને થયું કે આ દુનિયા સામે આવવું જોઈએ, એટલે 1925માં એમણે ધ ટ્રાયલ છપાવી અને એ પછી તો આધુનિક સાહિત્યનો એક આધારસ્તંભ બની ગઈ।
પણ એમ કહેવાય છે કે આ કોઈ પરંપરાગત નવલકથા નથી।
ના, બિલકુલ નહીં, આ તો એક મનોવૈજ્ઞાનિક અને દાર્શનિક રૂપક જેવી છે। પેલી કાફકાયસ્ક પરિસ્થિતિનો સાર આમાં છે, નિયમો કોઈને ખબર નથી, ન્યાય મળવો મુશ્કેલ છે અને આરોપ લાગે એ પ્રક્રિયા પોતે જ સજા બની જાય છે।
એટલે કે જેલમાં જવાની જરૂર જ નથી, આરોપ લાગ્યો એટલે પત્યું,
કંઈક એવું જ, અને એ અધૂરી છે, એનો અંત પણ અસ્પષ્ટ છે, એ જ એની તાકાત વધારે છે। તો આજની આપણી ચર્ચાનો હેતુ આ જ છે, આ નવલકથાની વાર્તા, પાત્રો, એના વિષયો અને આજે પણ એ કેમ મહત્વની છે એ સમજવાનો।
સરસ, તો શરૂઆત ક્યાંથી થાય છે, પેલું પ્રખ્યાત વાક્ય?
હા, એ વાક્ય જ આખી નવલકથાનો પાયો નાખે છે। કોઈએ જોસેફ કે વિશે જૂઠું બોલ્યું હોવું જોઈએ, કારણ કે તેણે કંઈ ખોટું કર્યું ન હોવા છતાં એક સવારે તેની ધરપકડ કરવામાં આવી।
વાહ, મતલબ પહેલી જ લીટીથી આંચકો લાગે, કોઈ કારણ વગર ધરપકડ,
અને એ જ આખી વાત છે, અતાર્કિકતા। કોણ છે જોસેફ કે? એક બેંકનો ઉચ્ચ અધિકારી, સારો કર્મચારી, 30મો જન્મદિવસ છે એનો, અને સવાર સવારમાં બે અજાણ્યા માણસો એના રૂમમાં આવે છે,
કોર્ટના એજન્ટ,
હા, કે છે તમારી ધરપકડ થઈ છે, પણ ગુનો એ કોઈ નથી કહેતું,
ન કે ને ન આપણને,
અને પછી
જેલમાં લઈ જાય છે।
ના ના, એ જ તો વિચિત્રતા છે, કે છે તમે તમારું રોજનું કામ ચાલુ રાખી શકો, બેંક જઈ શકો, પણ હા, તમે હવે ધરપકડ હેઠળ છો અને જ્યારે બોલાવીએ ત્યારે પૂછપરછ માટે આવવું પડશે, કેસની કાર્યવાહીમાં ભાગ લેવો પડશે।
આ તો જાણે દેખાતી ન હોય એવી બેડી પહેરાવી દીધી, જગ્યા કઈ છે આ, કોઈ શહેરનું નામ છે?
ના, પ્રાગ જેવું લાગે પણ કોઈ નામ નથી, એક અનામી શહેર, જે આખા અનુભવને વધુ ભયાનક બનાવે છે।
તો કેનો સંઘર્ષ શું છે, શું કરે છે?
એનો મુખ્ય સંઘર્ષ એ જ છે, પહેલાં તો એ સમજવાનો પ્રયત્ન કરે છે કે આરોપ શું છે, અને પછી પેલી વિશાળ, ગૂંચવણ ભરી, અદૃશ્ય જેવી ન્યાય પ્રણાલી સામે પોતાની નિર્દોષતા સાબિત કરવાનો એનો પ્રયાસ, જે લગભગ વળગણ બની જાય છે।
અને આ કોર્ટ એ કોણ છે, કોઈ વ્યક્તિ, કોઈ દુશ્મન?
ના, એ જ કાફકાની કમાલ છે, કોઈ વ્યક્તિ કે જૂથ નહીં, આખી સિસ્ટમ જ વિલન છે. એક અમૂર્ત પણ બધે જ હાજર હોય એવી વ્યવસ્થા.
એટલે એ કોનું પ્રતીક છે? સરકાર, ધર્મ, શું?
કદાચ બધું જ. દમનકારી અમલદારશાહી કે પછી એવી કોઈ ધાર્મિક સત્તા જેની લીલા આપણે સમજી શકતા નથી. એની ઓફિસો પણ કેવી, કોઈ મોટા કોર્ટહાઉસમાં નહીં.
હા, તમે કહ્યું એમ, પેલી એટિકમાં અને પાછળના રૂમમાં.
બરાબર. અને ત્યાંના અધિકારીઓ કોઈ મોટા વિલન નથી. બિચારા થાકેલા, ઓવરલોડેડ, ભ્રષ્ટ, લંપટ, સિસ્ટમના નાના નાના ભાગો જેવા, જેમને પોતાને ખબર નથી કે આ બધું શા માટે ચાલી રહ્યું છે.
અને કાયદા?
ગુપ્ત. કોઈને ખબર નથી. એની તાકાત જ એની અસ્પષ્ટતામાં છે. છેક ઉપર કોણ બેઠું છે એ ક્યારેય દેખાતું નથી.
તો પછી ન્યાય કેવી રીતે મળે?
એ જ સવાલ છે. અહીં પ્રક્રિયા પોતે જ સજા છે. એકવાર આરોપ લાગ્યો એટલે તમે એવી સ્થિતિમાં મુકાઈ ગયા જેમાંથી છુટકારો નથી. કાં તો કેસ ચાલ્યા જ કરે, મુલતવી રહે, અથવા પછી એક ભયાનક અંત આવે.
આ તો અતાર્કિકતાની હદ કહેવાય કે જે પોતે તાર્કિક માણસ છે એ આનો સામનો કેવી રીતે કરે.
એ જ તો ટ્રેજેડી છે. એ તર્ક અને કારણના સિદ્ધાંતો એક એવી સિસ્ટમ પર લગાવવાનો પ્રયાસ કરે છે જે મૂળભૂત રીતે અતાર્કિક છે. એ માને છે કે જો હું સાચો હોઉં તો ન્યાય મળશે, પણ અહીં એવું નથી.
શરૂઆતમાં બીજા કયા પાત્રો આવે છે?
એના મકાન માલિક.
હા, ફ્રાઉ ગ્રુબાચ, એની મકાન માલિક. પછી ફ્રોલિન બસ્ટનર, એની પડોશણ, અને પેલા બે વોર્ડર અને ઇન્સ્પેક્ટર જે ધરપકડ કરવા આવે છે. એ બધા કોર્ટના પહેલા ચહેરાવિહીન પ્રતિનિધિઓ છે.
એટલે મૂળભૂત પ્રશ્ન એ છે કે જ્યારે માણસને એક અજાણી અતાર્કિક શક્તિ સામે પોતાના હોવાપણાને જ સાબિત કરવું પડે ત્યારે શું થાય છે?
એક્ઝેક્ટલી. અને આ પ્રશ્ન જોઝેફ કેના પાત્ર દ્વારા ઉજાગર થાય છે. શરૂઆતમાં કેવો છે?
આત્મવિશ્વાસુ, મહત્વાકાંક્ષી, એકદમ રેશનલ, કામમાં હોશિયાર.
એટલે એને લાગે છે કે આ કોઈ ભૂલ છે અને હું એને સુધારી લઈશ.
હા, એને ગુસ્સો આવે છે, એ માનવા તૈયાર નથી. એ વિચારે છે કે તર્કથી હું આમાંથી બહાર નીકળી જઈશ. પણ ધીમે ધીમે શું થાય છે? એનું સંપૂર્ણ વિઘટન, ડિસઇન્ટિગ્રેશન. ટ્રાયલ એને ભરખી જાય છે, એનું કામ બગડે છે, સંબંધો પર અસર પડે છે, પેલો આત્મવિશ્વાસ જતો રહે છે, અને એની જગ્યાએ સતત ચિંતા, ડર, પેરાનોયા અને થાક આવી જાય છે.
એટલે એનો વિકાસ નથી થતો, પણ પતન થાય છે.
હા, એનો ક્ષય થાય છે, ડીકે. એને ક્યારેય ખબર નથી પડતી કે એનો ગુનો શું છે, પણ ધીમે ધીમે અપરાધ ભાવ અનુભવવા લાગે છે, જાણે પોતાના અસ્તિત્વ માટે જ એ ગુનેગાર હોય.
બાપરે, આ તો બહુ ગંભીર વાત છે. એટલે કે એક પ્રતીક બની જાય છે.
હા, આધુનિક માણસનું પ્રતીક, જે મોટી અમાનવીય અમલદારશાહી શક્તિઓ સામે એકલો છે, શક્તિહીન છે, એવી શક્તિઓ જે સર્વશક્તિમાન છે પણ જેમનો કોઈ ચહેરો નથી.
અને બીજા પાત્રો, પેલી પડોશણ ફ્રોલિન બસ્ટનર, વકીલ હુલ્ડ, એમની શું ભૂમિકા છે?
એ બધા પાત્રો પણ મહત્વના છે. એ એક રીતે કેની બગડતી હાલતના અરીસા જેવા છે, અને સાથે સાથે એ સિસ્ટમ સાથે કામ પાર પાડવાની જુદી જુદી પણ આખરે નિષ્ફળ રીતો બતાવે છે.
જેમ કે ફ્રોલિન બસ્ટનર,
એ એક સામાન્ય જીવન, કદાચ પ્રેમ અને આ ટ્રાયલમાંથી છટકી જવાની એક શક્યતાનું પ્રતીક છે. પણ કે એની સાથેના સંબંધને પણ બગાડી નાખે છે, કારણ કે એના મગજમાં પેલો કેસ જ ચાલ્યા કરે છે.
અને વકીલ હોલ્ડ,
એ તો સિસ્ટમનો જ એક ભાગ લાગે છે. વૃદ્ધ, પથારીવશ, એ કોર્ટ સાથે કામ કરવાની જૂની પુરાણી પણ સાવ બિનઅસરકારક રીત અપનાવે છે. અંગત ઓળખાણો વાપરવી, લાંબી લાંબી અરજીઓ લખવી જે કોઈ વાંચતું નથી, એ આખી સિસ્ટમ કેટલી સ્થગિત અને ભ્રષ્ટ છે એ બતાવે છે. કે એને કાઢી મૂકે છે પણ એનાથી કંઈ ફરક નથી પડતો.
પછી પેલો ચિત્રકાર ટિટોરેલી, એનું શું?
ટિટોરેલી રસપ્રદ છે. એ કોર્ટનો સત્તાવાર ચિત્રકાર છે. એ સિસ્ટમને અંદરથી જુએ છે અને એ જ કેને પેલી કડવી હકીકત કહે છે.
પેલી કે સાચો છુટકારો શક્ય નથી.
હા,
એ કહે છે કે બે જ વિકલ્પ છે. દેખી તો નિર્દોષ છુટકારો, જે કામચલાઉ હોય, આરોપ ગમે ત્યારે પાછો લાગી શકે, અથવા અનિશ્ચિત મુલતવી, એટલે કે કેસને હંમેશા લટકતો રાખવો. આ સાંભળીને તો કે ભાંગી જ પડે છે. સ્વાભાવિક છે, આ તો કોઈ આશા જ ન રહી. અને પેલો પાદરી જે કેથેડ્રલમાં મળે છે.
હા, એ નવલકથાના અંત ભાગમાં આવે છે. ખાલી કેથેડ્રલમાં. એ જેલનો પાદરી છે અને એ કેને સીધું જ કહે છે કે તારો કેસ બહુ ખરાબ સ્થિતિમાં છે. અને પછી પેલી પ્રખ્યાત દ્રષ્ટાંત કથા કહે છે કાયદા સમક્ષ.
જેની વાત આપણે કરી.
હા, એ આખી ટ્રાયલનું આધ્યાત્મિક અથવા તો શું કહેવાય મેટાફિઝિકલ પરિમાણ ઉજાગર કરે છે.
બીજા પણ પાત્રો છે ને, લેની, પેલી વકીલની સેવિકા, અને બ્લોક.
હા, લેની એ હોલ્ડની સેવિકા છે અને કેની પ્રેમિકા પણ બને છે. એને આરોપી પુરુષો પ્રત્યે વિચિત્ર આકર્ષણ છે. એ એક જ સમયે મુક્તિની આશા અને વધુ ગૂંચવણ બંનેનું પ્રતીક છે. અને બ્લોક એ હોલ્ડનો બીજો ક્લાયન્ટ છે. 5 વર્ષથી એનો કેસ ચાલે છે. એ વકીલનો ગુલામ બની ગયો છે. કેને જોઈને ડરી જાય છે કે જો હું આ રસ્તે ચાલ્યો તો મારી પણ આ જ હાલત થશે.
એટલે બ્લોક એક ચેતવણી જેવો છે.
બરાબર. અને બીજા બધા કોર્ટના અધિકારીઓ છે જે સામૂહિક રીતે પેલી ચહેરાવિહીન અમલદારશાહીનું પ્રતિનિધિત્વ કરે છે, નાના ભ્રષ્ટ પણ ભયાનક સત્તા ધરાવનારા.
તો આખી વાર્તાના મુખ્ય વળાંકો કયા કયા ગણાય? શરૂઆત ધરપકડથી થઈ, પછી
પેલી પેલી પૂછપરછ, રવિવારે ગંદા આટેકમાં, જ્યાં કે ગુસ્સામાં ભાષણ આપે છે પણ કોઈ અસર થતી નથી, તર્કનો અતાર્કિકતા સાથેનો પહેલો સીધો ટકરાવ.
પછી એ પોતે કોર્ટ વિશે જાણવા જાય છે ત્યારે.
હા, ત્યારે એને પેલી કોર્ટના ચોકીદારની પત્ની મળે છે. અધિકારીઓના અંગત જીવન, એમની લંપટતા, ભ્રષ્ટાચાર, એ બધાની ઝલક મળે છે. સિસ્ટમ કેટલી સડેલી છે એ દેખાય છે.
અને પેલું ચાબુક મારવાનું દ્રશ્ય,
એ બહુ ભયાનક લાગે છે.
એ ખરેખર ટર્નિંગ પોઈન્ટ જેવું છે.
પોતાની જ બેંકના સ્ટોરરૂમમાં પેલા બે એજન્ટોને મરાતા જોઈને એને ખ્યાલ આવે છે કે આ કોઈ રમત નથી. મારા શબ્દોના, મારી ફરિયાદોના વાસ્તવિક અને હિંસક પરિણામો આવી શકે છે. એની બૌદ્ધિકતા અહીં ભાંગી પડે છે.
પછી વકીલ રોકે છે, પણ એ બિન અસરકારક નીવડે છે.
હા, હોલ્ડને રોકે છે, લીણી સાથે સંબંધ બંધાય છે, પણ હોલ્ડની ધીમી કાર્યવાહીથી કંટાળી જાય છે.
એટલે એ ટિટોરેલી પાસે જાય છે અને ત્યાં પેલી ભયંકર વાત ખબર પડે છે.
હા, કે છુટકારો શક્ય નથી, ફક્ત હારની પ્રક્રિયાને મેનેજ કરી શકાય છે. આ જાણીને સાવ હતાશ થઈ જાય છે.
પછી એ વકીલને કાઢી મૂકે છે.
હા, બ્લોકની ગુલામીભરી હાલત જોઈને ડરી જાય છે અને હોલ્ડને કાઢી મૂકીને પોતે લડવાનું નક્કી કરે છે. પણ કેવી રીતે લડવું અને કોઈ યોજના નથી.
અને પછી કેથેડ્રલવાળો પ્રસંગ અને પેલી દૃષ્ટાંત કથા.
બરાબર, જ્યાં પાદરી અને કાયદા સમક્ષવાળી વાત કહે છે. ન્યાય વ્યક્તિગત છે પણ કદાચ અપ્રાપ્ય છે.
અને છેલ્લે અંત.
હા, એના 31મા જન્મદિવસની આગલી સાંજ બે ઔપચારિક પોશાકવાળા માણસો આવે છે.
કે હવે સાવ થાકી ગયો છે, હારી ગયો છે, કોઈ પ્રતિકાર નથી કરતો.
જાણે સ્વીકારી લીધું હોય બધું.
હા,
એ લોકો એને શહેર બહાર એક ખાણમાં લઈ જાય છે અને ત્યાં છરીથી એની હત્યા કરે છે.
અને એના છેલ્લા શબ્દો,
કૂતરાની જેમ. જાણે એને બધી ગરિમા એનું માણસ હોવું જ છીનવાઈ ગયું હોય. શરમ, અપમાન અને અમાનવીયકરણ.
ખરેખર અસ્વસ્થ કરી દે એવો અંત છે. તો આ નવલકથાના મુખ્ય વિષયો કયા કહી શકાય? એક તો પેલું અપરાધભાવ.
અપરાધભાવ અને નિર્દોષતા. પણ અહીં વાત કાનૂની ગુનાની નથી, વાત છે અસ્તિત્વના અપરાધભાવની. શું કોર્ટ પોતે જ અપરાધભાવને આકર્ષે છે? શું આરોપ લાગવો એ જ ગુનાનો પુરાવો છે? કે ધીમે ધીમે આ અપરાધભાવને સ્વીકારી લે છે? આવી મનસ્વી સત્તા સામે નિર્દોષતા અને અપરાધભાવ વચ્ચેનો ભેદ જ ભૂસાઈ જાય છે.
બીજો મુદ્દો પેલી અમલદારશાહીનો જુલુમ.
ચોક્કસ, આધુનિક બ્યુરોક્રેસીની આખરી ટીકા છે આ, કાફકાના પોતાના અનુભવ પર આધારિત. કોર્ટ એક રાક્ષસી સ્વસંચાલિત મશીન જેવી છે જે પોતાના જ અતાર્કિક નિયમોથી ચાલે છે. એમાં કામ કરતા લોકો મશીનના પૂંજા જેવા છે અને જે લોકો એમાં ફસાય છે એ માત્ર કેસ ફાઇલ બની જાય છે. વ્યક્તિનું અમાનવીયકરણ કેવી રીતે થાય છે એની આ ચેતવણી છે.
અને ન્યાય, એની તો વાત જ નથી ને.
ન્યાય અહીં એક મજાક બની ગયો છે. કાયદો છે પણ ન્યાય નથી. કે તર્ક અને સત્ય શોધે છે પણ એને મળે છે અતાર્કિક પ્રક્રિયા અને પૂર્વ નિર્ધારિત પરિણામ. સાચો છુટકારો એક કલ્પના માત્ર છે. આ સિસ્ટમ ન્યાય આપવા માટે નથી, પણ પોતાનું અસ્તિત્વ ટટાવી રાખવા અને લોકો પર મનોવૈજ્ઞાનિક ત્રાસ ગુજારવા માટે છે.
આ ઉપરાંત એકલતાને વિમુક્તાનો ભાવ પણ બહુ ઘેરો છે.
હા, જેમ જેમ કેસ આગળ વધે છે, કે પોતાના જીવનના દરેક પાસાથી, કામથી, સંબંધોથી વધુને વધુ દૂર થતો જાય છે. એની આ અનોખી પરિસ્થિતિ એને સાવ એકલો પાડી દે છે. આ આધુનિક જીવનની એકલતા અને આધ્યાત્મિક ખાલીપાનું પણ પ્રતિબિંબ છે.
અને છેલ્લે અતાર્કિકતા, એબ્સર્ડિટી, જેની આપણે ઘણી વાત કરી.
એ તો કાફકાનું હાર્દ છે. માણસની તર્ક અને અર્થ શોધવાની ઈચ્છા અને સામે બ્રહ્માંડ કે કોર્ટનું મૌન, અતાર્કિક વર્તન, આ બંને વચ્ચેનો તણાવ. કેની બધી કોશિશો અતાર્કિક છે, કારણ કે એક ખોટી ધારણા પર આધારિત છે કે દુનિયા તર્ક અને ન્યાયથી ચાલે છે. પેલી દ્રષ્ટાંત કથા કાયદા સમક્ષ અનુસાર છે. એક વાક્ય છે ને, જૂઠ દુનિયાનો નિયમ બની જાય છે.
વાહ, આ બધું કહેવા માટે કાફકાની શૈલી કેવી છે, જે કાફકાએસ્ક કહેવાય છે.
એમની શૈલી ગજબની છે. ત્રીજા પુરુષમાં પણ ફક્ત કેના દ્રષ્ટિકોણથી લખે છે, એટલે આપણે વાચક તરીકે કેની મૂંઝવણ, એની હતાશા, એનો ડર બધું અનુભવીએ છીએ. એક બંધિયારપણાનો, પેરાનોયાનો અનુભવ થાય છે.
અને પેલું વાસ્તવિક અને અવાસ્તવિકનું મિશ્રણ.
હા, વર્ણનો એકદમ ઝીણા, વાસ્તવિક પણ ઘટનાઓ સાવ વિચિત્ર, દુઃસ્વપ્ન જેવી. સામાન્ય જગ્યાઓ જ ભયાનક બની જાય છે, જાણે રોજિંદા જીવનની નીચે જ કશુંક ભયાનક છુપાયેલું હોય. અને આખી નવલકથા રૂપક અને પ્રતીકોથી ભરેલી છે. કોર્ટ, બંધ જગ્યાઓ, બેંક, અંધારા કોરિડોર, બધું જ કંઈક ને કંઈક સૂચવે છે.
આની ભાવનાત્મક અસર કેવી કાય છે વાચક પર?
ખૂબ ઊંડી અસ્વસ્થતા, ચિંતા, ડર, હતાશા. કોઈ કેથાર્સિસ નથી, કોઈ સમાધાન નથી, બસ પ્રશ્નો જ રહી જાય છે, એક કાયમી બેચેની. અને કદાચ આપણી આસપાસની સિસ્ટમ્સમાં પણ આવી કાફકાયસ્ક શક્યતાઓ રહેલી છે, એની એક નવી જાગૃતિ આવે છે.
પેલા વાક્યો પણ યાદ રહી જાય એવા છે. તર્ક અચળ છે, પણ જીવવા માંગતા માણસ સામે ટકી શકતો નથી. અને પેલું અંતિમ વાક્ય, કૂતરાની જેમ.
હા, એ શબ્દો ભૂલાય એવા નથી.
તો અંતે આપણે આ ચર્ચા પરથી શું કહી શકીએ? આટલી અસ્વસ્થ કરતી કૃતિ આજે પણ કેમ પ્રસ્તુત છે?
મને લાગે છે કે આ કથા આપણને સત્તા, ન્યાય અને ખાસ કરીને અમલદારશાહીના જાળામાં ફસાયેલા સામાન્ય માણસની લાચારી પર વિચારવા મજબૂર કરે છે.
અને કદાચ એ પણ કે અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ ખાસ કરીને અતાર્કિક વ્યવસ્થાઓ સામે કેટલી વાર નિરર્થક નીવડી શકે છે, અને છતાં માણસ લડતો રહે છે.
ફરજિયાત અંતિમ પંક્તિ, ફરજિયાત અંતિમ પંક્તિ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.